चैतन्य स्वभावी भगवान आत्मा अनादि अनंत शुद्ध चैतन्य मात्र से ज्ञान मात्र से हूँ शुद्ध चैतन्य मात्र ज्ञान मात्र भगवान आत्मा छु। प्रति समय आ जागृति बनी रहे आ जागृति नु नाम धर्म छे। देह नी प्रत्येक क्रिया ना काले अने विकल्पो ना वहता प्रवाह ना काले ज्ञानी ने निरंतर जागृति वर्ते छे के हूँ चैतन्य तत्व आ देहनी कोई पण क्रिया मा के विकल्पोना वहता प्रवाह मा क्याय मळ्यू नथी भळ्यू नथी एवो शुद्ध चैतन्य तत्व हूँ छु। प्रति समय पोतानी चैतन्य सत्ता नो बोध आत्म जागृति एज धर्म छे। चैतन्य तत्वनी स्वसंवेदन प्रत्यक्ष निर्विकल्प अनुभूति थता अतीन्द्रिय आनंद ना सागर उछले छे तेम छताई ज्ञानी ने ते आनंद ना सागर मा कोई रुचि नथी। ज्ञानी नी रुचि ज्ञानी नु पोतापणु एकत्व त्रिकाली ध्रुव चैतन्य तत्व मा ज वर्ते छे। ए निर्विकल्प अनुभूति नु पहलू डगलू तत्व विचार थी प्रारंभ थाय छे तेथी अमूल्य तत्व विचार पर आपनी चर्चा चाली रही छे। अहिया अमूल्य तत्व विचार मा आपने चर्चा करी के चैतन्य तत्व अमूल्य होवाथी चैतन्य तत्व ना विचार पण अमूल्य छे। कारण के ए अनुभूति ए तत्व विचार ना एवा उत्कृष्ट पणाने प्राप्त एवो आत्मा जरे तत्व विचार एटलो उत्कृष्ट पणे पहुंचे त्यारे ए तत्व विचार ज अनुभूति रूपे परिणमे छे। दरेक समये देहनी क्रियाना काळे ए तत्व विचार चाले अमुक परमाणुओ विखराता हता उड़ता हता ए परमाणुओ नु मळवू थयु परमाणुओ नु संगठन थयु अने ए परमाणुओ ना संगठन थवाना कारणे मारी सत्ता ए परमाणुओ ना कारणे केवी रीते मैं मानी लीधी ने एटली दूरी आ शरीर ना परमाणुओ थी वर्ते अने आ देह नी अनित्यता नी असारता नो बोध प्रति समय एवा प्रकार थी वर्ते मने एक घटना स्मरण मा आवी रही छे। विश्वनी अनेक जेलो मा हूँ प्रवचन माटे गयो एमा एक जेल मा प्रवचन माटे गयो तो जेल ना सुप्रिटेंडेंट ए मारा मित्र हता। जेल ना सुप्रिटेंडेंटे मने कह्यू के तमे आ केदीओनी ओरडी ने जोवी होय तो तमे मारी साथे आवी सको छो। અને હું એ ઓરડીઓને દેખવા માટે ગયો અને ત્યાં મેં દ્રશ્યો જે દેખ્યા એ દ્રશ્યો દેખીને હું ચોંકી ગયો. એક કેદીઓને ઓરડી જે આપવામાં આવી હતી એ ઓરડીમાં ચાર કેદી રહેતા, ચાર કેદી ચાર દિવાલમાં એ રીતે રહેતા, પોતે ટેકો દઈને ત્યાં બેસતા, ત્યાં જ ઊંઘતા. કેદીઓએ એ જે દિવાલ હતી એ દિવાલના ઉપર જાત જાતના પોસ્ટરો લગાડેલા હતા. કોઈ કેદીએ અમિતાભ બચ્ચનનું પોસ્ટર લગાડ્યું હતું, તો કોઈએ ઐશ્વર્યા રાયનું, ને કોઈએ એક્ટ્રેસ, અને કોઈએ એવી રીતે સચિન તેંડુલકરનું, ને એવા બધા પોસ્ટરો દિવાલ ઉપર બધા કેદીઓએ લગાડ્યા હતા. આ દ્રશ્ય દેખીને મને આશ્ચર્ય થયું કે આ કેદીઓ કે જે કેદીઓ ત્રણ મહિના છ મહિના માટે જે કેદખાનામાં આવ્યા છે એ દિવાલને શણગારી રહ્યા છે. પણ તરત જ એ વિચાર આવ્યો કે અજ્ઞાની જનો પણ શું કરી રહ્યા છે કે આ રાખની બનેલી જે દિવાલ છે એ આ જેલ છે, આ કેદખાનું છે. અને જ્યારે એ શરીરને શ્રંગાર કરવાનો ભાવ આવે ત્યારે અજ્ઞાનીઓ આ કેદખાનાની આ રાખની દિવાલને શણગારે છે એવો વિચાર જ નથી આવતો. અને આ જાગૃતિ વર્તે જ્યારે પણ આ દેહની ક્રિયા ચાલે ત્યારે દેહની ક્રિયાના કાળે આ જાગૃતિ વર્તે કોઈ પણ અવસ્થામાં આ દેહ તે હું નથી. હું ચૈતન્ય તત્વ સદાય મૌન છું, અનાદિથી મૌન છું અને અનંતકાળ સુધી હું મૌન છું. જેવી રીતે કોઈ વ્યક્તિને મૌન હોય અને એ વ્યક્તિ કોઈ એના મિત્રને કોઈ પાડોશીને એની સાથે લઈને બહાર નીકળે કારણ કે બોલવાની ક્યાંક જરૂર પડવાની છે, પણ એ વ્યક્તિને પોતાને મૌન લીધેલું છે અને એની સાથે જે એનો મિત્ર કે કોઈ પાડોશી એની સાથે જાય છે ને એની સાથે જાય છે ને બોલી પણ રહી છે, આ વ્યક્તિને મૌન છે. એ વ્યક્તિ ચૂપચાપ દેખી રહી છે કે મારે મૌન છે પણ તું જે બોલે છે એને હું માત્ર દેખું છું. હું ધર્મ સ્વભાવમાં પ્રવેશ કરું છું પણ હું ચૈતન્ય તત્વ અનાદિ અનંત મૌન છું, હું બોલતો જ નથી. અને અહીંયા બોલવાની જરૂર પડે છે તેથી હું મારા પાડોશીને આ રાખની દિવાલને હું મારી સાથે અહીંયા લાવું છું. અને એ રાખની દિવાલમાંથી જે ધ્વનિ નીકળે છે એ ધ્વનિને એટલા અત્યંત દૂરથી દેખું છું કે જેવી રીતે નદીના પ્રવાહને કોઈ વ્યક્તિ પર્વતના શિખર પરથી દેખતી હોય. અને ત્યારે તે આ ચૈતન્ય તત્વ અને દેહના અનંત પરમાણુઓથી ભેદ જ્ઞાન એવું સહજ વર્તે છે ને એ ભેદ વિજ્ઞાન આ પરમાત્માઓને વર્તી શકે છે એનો અભ્યાસ કેવા પ્રકારે, એના માટે આ અમૂલ્ય તત્વ વિચાર છે. હું સદાય સાધકોને પત્ર લખું, પત્રના અંતમાં હું લિખિતન લખું છું, તો લિખિતનમાં લખું છું રાખની દિવાલનો પાડોશી. હું રાખની દિવાલનો પાડોશી છું અને પ્રતિ સમય હું પાડોશીને બદલવા તૈયાર છું. કારણ કે હું જાણું છું કે પાડોશીનો મારા ઘરમાં પ્રવેશ થવાનો નથી અને મારે ઘરની બહાર નીકળવાનું નથી, તો પાડોશી કોઈ પણ હોય મને કોઈ ફરક પડતો નથી. સહજ એવી આ દેહ સાથે એવી જાગૃતિ સહજ એવી જાગૃતિ બની રહે. તમે પોતે એવું રિયલાઇઝ કરો કે જેવી રીતે એક પાણી પર આવી રીતે તેલનું ટીપું જેવી રીતે તરતું હોય એવી રીતે આ દેહ જ નહીં પણ આત્મામાં ઉત્પન્ન થતા વિકલ્પો પણ એ બારમાં તરી રહ્યા છે એવું અંતરમાં ભેદ પડી ગયો. કે જ્યાં છે ત્યાં કોઈ દેહમાં નથી, એ જ્યાં છે ત્યાં પોતે પોતાના સ્વરૂપમાં સ્થિત છે. અને આ દશા અત્યંત નિરાળી છે જે પરમ કૃપાળુ દેવની આ દશા કે જે દેહ હોવા છતાં દેહાતી દશા, અને એના રહસ્યને સમજવા માટે હવે આ અમૂલ્ય તત્વ વિચાર ને પ્રારંભ કરીએ છીએ. બહુ પુણ્ય કેરા પુંજ થી શુભ દેહ માનવ નો મળ્યો, તો એ અરે ભવ ચક્ર નો આટો નહીં એકે ચડ્યો. પુણ્ય અને પાપ ના કર્મ ના સંબંધ માં થોડું સ્પષ્ટીકરણ થઈ જાય તો આ સ્વરૂપ વધારે સ્પષ્ટ સમજાશે. અહિયાં ચૈતન્ય પરમાત્માની ચર્ચા સાંભળવાનો જે ભાવ આવ્યો છે, ચૈતન્ય તત્વ છું એના વિશે લાવ હું કઈક સાંભળું એવો જે ભાવ આવે છે, વિતરાગી પરમાત્માના દર્શનનો જે ભાવ આવે છે, અને એ ભાવથી પણ ઉત્કૃષ્ટ એવો ભાવ કે જેના વિશે મેં આપને કહ્યું કે કરોડો કરોડો ભવોમાં કરવામાં આવેલી તપશ્ચર્યાથી જે પુણ્ય બંધાય છે એનાથી ઉત્કૃષ્ટ પુણ્ય ચૈતન્ય તત્વના ચિંતનથી બંધાય છે, એક સમયના ચિંતનથી, અનુભવથી નથી કહ્યું, ચિંતનથી કહ્યું છે, એનો ભેદ સમજી લેવો. કારણ કે ચૈતન્ય તત્વના અનુભવથી તો પૂર્વના બંધાયેલા પાપ અને પુણ્યના કર્મની નિર્જરા થઈ જાય છે, બંધન નથી થતું, અનુભવથી તો મુક્તિ થાય છે. પણ આજે પુણ્યનું બંધન થાય છે એ ચૈતન્ય તત્વના વિકલ્પાત્મક એક સમયના ચિંતનથી એવો ઉત્કૃષ્ટ પુણ્ય કે જે પૂર્વે કરોડો ભવોની તપશ્ચર્યાથી પણ નતું બંધાયું. દિશા સાચી આવી. આપણે યાત્રા કરીએ છીએ પણ યાત્રામાં દિશાનો બોધ જ નથી. દિશા બહુ મહત્વપૂર્ણ છે, ગતિ કેટલી છે મહત્વપૂર્ણ નથી, દિશા કઈ છે મહત્વપૂર્ણ છે. એક વ્યક્તિ રેલવે સ્ટેશન પર ઉતરે છે અને રેલવે સ્ટેશન પર ઉતરીને રિક્ષાવાળાને કહે છે કે મારે આ જગ્યાએ જવું છે, કેટલા પૈસા લાગશે? રિક્ષાવાળાએ કહ્યું કે 200 રૂપિયા લાગશે. એને કહ્યું કઈ વ્યાજબી રાખ કે 100 રૂપિયા રાખ? રિક્ષાવાળાએ કહ્યું કે ના. તો એને એમ થયું કે લાવ હું થોડું ચાલી લઉં તો અડધા રસ્તો પાર થઈ જાય, તો 100 રૂપિયામાં પછી આગળ હું બીજી રિક્ષા કરી લઈશ, અડધો રસ્તો ચાલી લઉં. એ ચાલતા ચાલતા આગળ જાય છે અને આગળ જઈને રિક્ષા કરે છે અને કહે છે કે મને તું અહીંયા લઈ જા. રિક્ષાવાળો કહે છે કે 400 રૂપિયા લાગશે. એ રિક્ષાવાળાને પૂછે છે કે 400 રૂપિયા કેમ? સ્ટેશન થી તો 200 જ ગયા હતા કે તમે ઉલટી દિશા પર ચાલી ગયા છો? ચાલવું એ એટલું અગત્યનું નથી, કઈ દિશા તરફ તમે ચાલો છો એ અગત્યનું છે, અને ચૈતન્યની દિશા એ બહુ અગત્યની દિશા છે. લોકમાં 10 દિશા છે, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ, 4 ખૂણા ઉપર ને નીચે, અને આ 10 દિશા તરફ આપણી યાત્રા અનંત વાર થઈ છે. 11મી પણ દિશા છે, એ દિશાનું નામ ચૈતન્યની દિશા છે. અને ચૈતન્ય દિશા તરફની જે યાત્રા છે એ જ વાસ્તવિક યાત્રા છે. આપણે જેને યાત્રા કહીએ છીએ યાત્રા યાત્રા જ નથી, કારણ કે યાત્રા એને કહેવાય કે જે ક્યાંક પહોંચાડે, અને આપણે જેને યાત્રા કહીએ છીએ યાત્રા નથી, કારણ કે એને આજ સુધી આપણને ક્યાંય પહોંચાડ્યા નથી, માત્ર ભટકાવ્યા છે. અને એટલા માટે જ ચૈતન્યની યાત્રા એ જ એકમાત્ર યાત્રા છે, બાકી બધું ભટકવું છે. અને આ યાત્રાના પ્રારંભ થયા પહેલા દિશાનો બોધ હોવો અત્યંત જરૂરી છે. એટલા માટે જ તમે શું કર્યું એ અગત્યનું નથી, જાગૃતિ કેટલી હતી એ અગત્યનું છે. ચૈતન્યની નિર્વિકલ્પ અનુભૂતિ પ્રગટ થતા જ આ યાત્રા પ્રારંભ થાય છે. चैतन्य तत्व नी निर्विकल्प अनुभूति थाय छे त्यारे हीरा अने मोती वर्षे छे। हीरा अने मोती ज नथी वरसता, कंकड़ अने पत्थर पण हीरा मोती बनी जाय छे। કે અનુભૂતિ એવી છે કે સુખમાં જ સુખનો અનુભવ નથી, પણ દુઃખમાં પણ સુખનો અનુભવ છે, એના ઊંડા રહસ્ય છે। અનુકૂળતામાં જ અનુકૂળતા નહીં, પણ પ્રતિકૂળતામાં પણ અનુકૂળતા જણાય છે। દિવસે જ દિવસ નથી દેખાતો, રાત્રે પણ દિવસ જ દેખાય છે, અને આના પાછળના ઊંડા રહસ્ય છે। કારણ કે સુખના કાળે પણ એ સુખને જાણવા રૂપે અહીંયા જે જ્ઞાનનું જે પરિણમન થઈ રહ્યું છે, જાણવું જાણવું જાણવું, અને દુઃખના કાળે પણ જે જ્ઞાનનું પરિણમન થઈ રહ્યું છે, જાણવું જાણવું, એમાં જ્ઞાનીને સદાય કે સદાય કે સદાય કે જાણવું 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 જણાઈ રહ્યું છે। અને તેથી કરીને સામે કોણ છે અગત્યનું નથી, અહીંયા કઈ ધારા ચાલી રહી છે અગત્યનું છે, ને એટલા માટે જ તે જ્ઞાની અને અજ્ઞાનીમાં અંતર છે। સંજોગો જ્ઞાની ઉપર પણ આવે છે, અજ્ઞાની પર પણ આવે છે। પણ જેવી રીતે કોઈ એક વ્યક્તિનું ચિત્રપટ હોય અને કોઈ વ્યક્તિની મૂર્તિ હોય, વરસાદ પડે છે બંને ઉપર, ચિત્રપટ ઉપર પણ વરસાદ પડે છે અને મૂર્તિ ઉપર પણ વરસાદ પડે છે। કોઈ ચિત્ર ઉપર જયારે વરસાદ પડે છે ત્યારે એ ચિત્ર વેર વિખેર થઈ જાય છે, ફાટી જાય છે, અને એ ચિત્ર ત્યાં નષ્ટ થઈ જાય છે, પાણીમાં પલળીને વહી જાય છે। અને મૂર્તિ ઉપર પણ એ વરસાદના એ પાણી પડે છે અને મૂર્તિ ઉપર જે ધૂળ લાગી હતી એ ધૂળ ધોવાઈ જાય છે અને મૂર્તિ એ સ્વચ્છ થઈ જાય છે। પ્રતિકૂળતા અને સંકટ એ અજ્ઞાનીઓને આવે એમ જ્ઞાનીઓને પણ આવે છે, પણ અજ્ઞાની વેરવિખેર થઈ જાય છે અને જ્ઞાની શુદ્ધ થઈ જાય છે। જ્ઞાની ઉપર જયારે પ્રતિકૂળતા આવે ત્યારે સ્વરૂપની ચૈતન્ય તત્વની જાગૃતિના બળે જ્ઞાનીને ત્યાં ભેદ જ્ઞાન વર્તે છે અને એ ઘટનાને જ્ઞાની વધાવે છે। પરમ કૃપાળુ દેવ બીમારીને ગુરુ કહે છે, કૃપાળુ દેવ બીમારીને ગુરુ કહે છે। ગુરુ એટલા માટે કારણ કે ગુરુ આપણને જ્ઞાન આપે છે, બોધ કરાવે છે કે આ શરીરમાં હું ક્યાંય નથી, આ શરીરમાં હું ક્યાંય નથી એવો બોધ ગુરુ કરાવે છે કે આમાં હું ક્યાંય નથી। પણ જે બીમારી છે એ સાક્ષાત બોધ કરાવે છે કે જો આ શરીર સારું નથી, એટલે બીમારી પણ ગુરુનું કામ કરે છે। અને ગુરુ આપણા દ્વારે આવે તો આપણે ગુરુને ભગાડતા નથી, આપણે ગુરુનું સ્વાગત કરીએ છીએ, આપણે ગુરુને આવકાર આપીએ છીએ, કારણ કે ગુરુ આપણને બોધ આપે છે, ગુરુને આપણે સ્વાગત કરીએ છીએ। કૃપાળુ દેવ કહે છે કે ગુરુને આપણે ભગાડતા નથી, બીમારી અમારી ગુરુ છે એટલે અમે દવા લેતા નથી, કારણ કે બીમારી અમારી ગુરુ છે, અમે એનું સ્વાગત કરીએ છીએ, અમે દવા લઈને એને ભગાડતા નથી। અમારી જે સ્થિતિ છે એ સ્થિતિ અત્યંત એવી નિરાળી છે કે આ દેહમાં રહીને તે દેહાતીત દશા વર્તે છે। ચૈતન્ય તત્વની નિર્વિકલ્પ અનુભૂતિ થતા તે એક એવી દશા પ્રગટ થાય છે, થોડા એના ઊંડા રહસ્ય। આ બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવ ન મળ્યો, આમાં રહસ્યના ઉદઘાટન થશે। હું ચૈતન્ય તત્વ છું એવો જે વિકલ્પ આત્મામાં ઉત્પન્ન થાય છે, એ વિકલ્પ એ પાપનો ઉદય છે, અને મનુષ્યપણું પ્રાપ્ત થયું છે એ પુણ્યનો ઉદય છે। આ રહસ્ય થોડા સમજાશે તો તત્વના સ્વરૂપની સમજણના બળ પર જ તે અનુભૂતિનો માર્ગ મોકળો બનશે। હું ચૈતન્ય પરમાત્મા છું, ચૈતન્ય પરમાત્મા છું, આવો જે વિકલ્પ આત્મામાં ઉત્પન્ન થાય છે, આ તો આત્માનો વિકલ્પ છે ને, કે હું ચૈતન્ય પરમાત્મા છું, આમાં આત્મા છે। હું ચૈતન્ય પરમાત્મા છું એવો જે વિકલ્પ છે એ વિકલ્પ પાપનો ઉદય છે, અને અહીંયા કહે છે કે આ શરીર જે પુદ્ગલ છે એ શરીર પુદ્ગલ એ પુણ્યના ઉદયથી મળે છે, પેલો વિકલ્પ મળે છે એ પાપના ઉદયથી, ને આ શરીર મળે છે એ પુણ્યના ઉદયથી।
એના રહસ્ય અદભુત છે. કારણ કે ચૈતન્ય તત્વ છું એવો જે વિકલ્પ છે, એ વિકલ્પની હયાતીમાં ચૈતન્ય તત્વની અનુભૂતિ નથી થતી. પણ શરીર હોય તો શરીરની હયાતીમાં અનુભૂતિ થઈ શકે છે. તો અનુભૂતિમાં શરીર એટલું બાધક નથી જેટલો હું ચૈતન્ય તત્વ એવો વિકલ્પ બાધક છે. હું ચૈતન્ય તત્વ છું એ વિકલ્પ, એ ઘાતી કર્મ ના ઉદય થી ઉત્પન્ન થતો વિકલ્પ છે. વિકલ્પ સદાય ઘાતી કર્મ ના ઉદય થી થાય છે. અને આ દેહ ની પ્રાપ્તિ એ અઘાતી કર્મ ના ઉદય થી થઈ છે. અને પુણ્ય અને પાપ ના જે વિભાજન છે એ અઘાતી કર્મ માં હોય છે, ઘાતી કર્મ માં નહીં. ઘાતી કર્મ માં બધી જ પ્રકૃતિઓ પાપ પ્રકૃતિઓ છે. એટલા માટે હું ચૈતન્ય પરમાત્મા છું એવો વિકલ્પ પણ પછી પાપનો ઉદય છે. હું ચૈતન્ય પરમાત્મા છું આ વિકલ્પ એ સ્વરૂપનો ઘાત કરનારો છે. એ આત્માની પર્યાયની નિર્મળતાને પ્રગટ થવામાં બાધક છે. એટલા માટે એ પાપના ઉદયથી થતો વિકલ્પ છે. અને આ શરીર એ બાધક નથી. માયાની હાજરીમાં કેવળ જ્ઞાન નથી થતું, પણ કાયાની હાજરીમાં કેવળ જ્ઞાન થઈ શકે છે. તો આ કાયા એ કાયા એ કાયા એ કાયા કેવળ જ્ઞાનમાં પણ બાધક નથી, અને હું ચૈતન્ય તત્વ છું એવો વિકલ્પ એ આત્મજ્ઞાનમાં પણ બાધક છે. ચૈતન્ય તત્વની અનુભૂતિ થતા એ વિકલ્પ જે છે એ વિકલ્પ વિકલ્પ એ વિકલ્પ છૂટ્યો કે અનુભૂતિ થઈ એ વિકલ્પ એવો બાધક જ. 47 પ્રકૃતિઓ જે ઘાતી કર્મની છે, ને એક તો એક પ્રકૃતિ અઘાતી કર્મની છે. ઘાતી કર્મની 47 પ્રકૃતિ, બધી જ પ્રકૃતિ પાપ કર્મની પ્રકૃતિ, પાપની પ્રકૃતિ છે. આ પૂજા કરવાના ભાવ, વ્રતના ભાવ, ભક્તિના ભાવ, દયાદાનના ભાવ, એ બધા જ ભાવો જે ઉત્પન્ન થાય છે પાપનો ઉદય છે. કારણ કે વિકલ્પ છે ને વિકલ્પ ઘાતીનો ઉદય છે, અને ઘાતીનો ઉદય એ પાપનો ઉદય છે. તો પૂજા કરવાનો ભાવે પાપનો ઉદય, ભક્તિનો ભાવે પાપનો ઉદય, ને હું ચૈતન્ય પરમાત્મા એવો વિકલ્પે પાપનો ઉદય. અને પિક્ચર જોવા જાઓ કે દુકાને બેસો કે હરવા ફરવા જાઓ કે ગીતો ગાઓ કે જે કઈ પણ જલસા કરો એ પાપનો ઉદય. તો પછી એ જ કરો, આ શું કામ કરીએ, બે માં કઈ ફરક નહીં? ફરક છે. હવે એ રહસ્ય છે. પિક્ચર જોવાના ભાવ, બારમાં હરવા ફરવાના ભાવ, ખાવા પીવાના ભાવ, ભોગોના ભાવ, આ ભાવો જયારે આત્મામાં ઉત્પન્ન થાય એ પાપનો ઉદય, અને પૂજા ભક્તિના ભાવ ઉત્પન્ન થયા એ પાપનો ઉદય. પણ જયારે પાપનો તીવ્ર ઉદય હોય છે ત્યારે ભોગોના ભાવ આવે છે, અને પાપનો મંદ ઉદય હોય છે ત્યારે પૂજા ભક્તિના ભાવ આવે છે. પણ ઉદય તો પાપનો જ છે. તીવ્ર મંદનો આટલો ભેદ છે. ચૈતન્ય તત્વની આ અનુભૂતિ માટે આ વિષય એટલો અદભુત વિષય છે. રહસ્યનું ઉદઘાટન થઈ ગયું. ભગવાન બધા રહસ્યના આમાં ઉદઘાટન થવાના છે. એકાગ્રતા પૂર્વક આ સ્વરૂપને સમજવાનો પ્રયાસ કરજો કે જે વિકલ્પ જે આત્મામાં ઉત્પન્ન થાય છે ને આ દેહ, દેહ કે પ્રાપ્ત થયો બહુ પુણ્ય કેરા પુંજથી. આના રહસ્ય તમે જો, આ પરિણામોના સ્વરૂપને તમે સમજશો તો ખ્યાલમાં આવશે. અને આ શરીરની સ્થિતિ પણ ખ્યાલમાં આવશે. શુભ દેહ માનવ નો મળ્યો. મનુષ્યનું જે શરીર પ્રાપ્ત થયું એ મહાપુણ્યનો ઉદય છે.
मनुष्य शरीर प्राप्त थव कोई जीव जो मनुष्य थाय मनुष्य थाय महापुण्य न उदय थी मनुष्य थाय मनुष्य थव महापुण्य नो उदय पोताने मनुष्य मानवो ए महापाप नो उदय कारण के मनुष्य थव एक अघाती ना एक पुण्य नो उदय मनुष्य पोताने मान्यो एटले पोताने देह स्वरूप मान्यो ए मिथ्यात्व नो उदय ने पाप नो उदय पुण्य ना उदय मा आ पाप नो उदय ए पाप ना उदय थी आज भाव थयो छे शरीर तो मळ्यो एम छे आनो सदुपयोग करो मनुष्य पण जे मळ्यो एनो सदुपयोग करो आ जे काही पण बधु मळ्यो छे बधानो सदुपयोग करो એ ગાડી મળી પૈસા મળ્યા ઘર મળ્યું આ બધું જે કઈ પણ પ્રાપ્ત થયું કે પ્રાપ્ત થયું એનો સદુપયોગ કરો આમ ગાડી પૈસા બંગલા બધું પ્રાપ્ત થયું અને સદુપયોગ કરવાનું કીધું તો કોઈ કોઈને ગાડી લઈને અહીંયા મંદિર સુધી છોડી ગયો કે સદુપયોગ કર્યો કે પૈસા કે દયાદાનમાં વાપરી નાખ્યા સદુપયોગ કર્યો જે કઈ પણ પ્રાપ્ત થયું છે એ પ્રાપ્ત થયું છે એ પ્રાપ્ત થયેલાનો સદુપયોગ કરો જ્ઞાની કે છે સદુપયોગ નો અર્થ એ છે કે જે કઈ પણ કર્મ ના ઉદય થી પ્રાપ્ત થયું છે એ પ્રાપ્ત થયું છે એમાં મારું ચૈતન્ય પણ ક્યાંય મળ્યું જ નથી ભળ્યું જ નથી એવો હું શુદ્ધ ચૈતન્ય પરમાત્મા છું એવું એ સંયોગોની વચ્ચે રહીને સ્વીકાર કરી લીધો એ સંયોગોનો સદુપયોગ કરી લીધો મારું સ્વરૂપ એની અંદર ક્યાંય મળ્યું નથી એ સંયોગોની વચ્ચે રહીને ત્યાં સ્વીકાર કર્યો એ સંયોગોનો સદુપયોગ કરી લીધો ગાડી લઈને કોઈને મૂકવા નથી જતો પૈસા ક્યાંય વાપરવા નથી જતો બધાની વચ્ચે આમ બેઠો છે પણ આમાં મારું ચૈતન્ય પણ ક્યાંય મળ્યું જ નથી એવી જે અંતરની શ્રદ્ધા એ શ્રદ્ધા એ શ્રદ્ધાના બળ પર એ જ્ઞાની છે 24 કલાક જ્ઞાની જ્ઞાની છે આનો આનો અભ્યાસ કેવા પ્રકારે વર્તે આ ગોલ્ડન ટાઈમ છે આજે આજે સત્સંગ આ સુવર્ણ યુગ આવ્યો છે સમજો આ વાત બહુ સમજવા જેવી છે આ સુવર્ણ યુગ આવ્યો છે કેવો સુવર્ણ યુગ છે પુણ્યના ઉદયથી આ દેહ પ્રાપ્ત થયો અને એમ નહીં કહો બહુ પુણ્યના પુણ્યના ઉદય ની બહુ પુણ્યના પુણ્યના ઉદય થી તો દેવલોક પણ પ્રાપ્ત થાય આ મનુષ્ય ભવ ની વાત છે બહુ પુણ્ય કેરા તીર્થંકર ના દીક્ષા કલ્યાણક પ્રસંગે દેવતાઓ પણ અહિયાં છે અને મનુષ્ય પણ અહિયાં છે પણ એ વખતે પાલખી ઉપાડવાનો અવસર આવે ત્યારે કે કોણ પાલખી ઉપાડે દેવો કે અમે ઉપાડીએ કારણ કે અમારું પુણ્ય ઊંચું છે મનુષ્ય કે અમે ઉપાડીએ ત્યારે એ નક્કી થાય છે કે એ પાલખી ઉપાડે કે જે તીર્થંકરની સાથે દીક્ષા લઈ લે ને દેવો દીક્ષા લઈ શકતા નથી મનુષ્ય લઈ શકે છે ત્યારે દેવતાઓ કહે છે કે અમારો બધો વૈભવ લઈ લો પણ અમને એક સમય માટે મનુષ્યનો તમારો ભવ આપી દો અને જે મનુષ્યના ભવ માટે દેવતાઓ પોતાનું બધું સમર્પિત કરીને એ મનુષ્ય થવા માંગે છે આ મનુષ્યો પોતાની ધન સંપત્તિ ઘર છોડીને દીક્ષા લઈને દેવ થવા માંગે છે આ વાત છે ને અત્યંત દુર્લભ છે આ જગતમાં ક્યાંય નથી એ દેવતાઓ જે આ મનુષ્ય ભવ માટે વલખા મારે છે આ મનુષ્ય કે હું દેવગતિમાં ક્યારે જાઉં ત્યારે સ્વર્ગમાં જાઓ સહસ્ય અત્યંત દુર્લભ છે આવા સહસ્ય ચૈતન્ય તત્વની જયારે અનુભૂતિ થાય છે ત્યારે આ દેહ બહુ પુણ્ય કેરા પુંજ થી આમાં છે ને કેવા પ્રકારની સ્થિતિ છે અત્યાર સુધી આ ભાવ ટકીને રહ્યો છે ને એ બહુ મોટી વાત છે આ મનુષ્ય પણ પ્રાપ્ત આયુષ્ય કર્મ નો જે બંધ થાય છે આયુષ્ય કર્મ નો જે બંધ થાય છે એ આયુષ્ય કર્મ નો બંધ એવો છે કે એ કેટલાય ભવ નો નથી થતો એક સાથે એક ભવ નો થાય બંધ પડે
એવું બની શકે કે આજે જે ગાડી મળી છે એ ગાડી તમને 10 ભાવ પહેલા કોઈ પુણ્ય બાંધ્યાતા ને એનો આજે ઉદય આવ્યો તો ગાડી મળી, 5 ભાવ પહેલા કોઈ પુણ્ય બાંધ્યાતા ને એના કારણે ગાડી આજે મળી, એવું બની શકે. અથવા એવું પણ બની શકે કે સવારે કોઈ પુણ્ય બાંધ્યાતા ને અત્યારે ગાડી મળી, એવું બની શકે. પણ જે મનુષ્યનો જે ભાવ મળ્યો છે એના માટે નિયમ છે કે આ ભાવ મનુષ્યનો મળ્યો તો આ ભાવમાં જે પુણ્ય કર્યા હતા એ પુણ્યના ફળમાં આ ભાવ એ મનુષ્ય થયો છે. આ ભાવના પણ નહીં ને એની પહેલાના ભાવના પણ નહીં, આ ભાવના ગયા ભાવમાં. હવે આ કેવા કેવા પ્રકારના પુણ્યના ભાવ હોય ત્યારે એ જીવ મનુષ્ય થાય છે, એ કેટલા, અને એમાંય પાછો એવો નિયમ છે કે આજે આખું આ ભાવમાં મનુષ્ય થયો તો એની પહેલાનો જે ભાવ છે એમાં 3 ટુકડા, એમાંનો 2 ટુકડા જયારે પૂરા થાય આયુષ્યના અને 1 ટુકડો બાકી રહે ત્યારે એને બંધ પડે કે અહીંયા ક્યાં શું બનવાનું છે. એટલે એમ સમજો કે કિનારો જયારે આવે છે એ ભાવનો ત્યારે નક્કી થયું, એટલે કેટલા ઊંચા ભાવ હશે. અને જે જીવ મનુષ્ય અહીંયા થયો એ કોઈ પણ, હવે આના માટે આ સમજવા માટે એક આતંકવાદીનું દ્રષ્ટાંત લો કે જે આતંકવાદી મનુષ્ય છે તો એ જે આતંકવાદી જે મશીન ગન લઈને કે એટમ બોમ્બ થી બધાને મારી નાખે છે એવા જે એને ભાવ આવે છે એવા ભાવ એને આ ભાવમાં આવ્યા. હવે મનુષ્યપણું એને પ્રાપ્ત થયું તો ગયા ભાવમાં છેલ્લે એને કેવા ઊંચા ભાવ ભાવ્યા કે મનુષ્યનો ભાવ મળ્યો. આવા ઊંચા ભાવમાંથી અચાનક આવા ભાવ કેવા આવી ગયા, ક્યાં ઊંચા ભાવ હતા કે મનુષ્ય થાય અને અહીંયાથી એવો કે સીધો તે નરક નિકુંજમાં જાય, એ પરિણામો કેવી રીતે અહીંથી એમ પલટાય છે. એટલા માટે આ વાત કહેવામાં આવે છે અત્યારે જે આ ભાવ આવ્યો છે આ ભાવનો સદુપયોગ કરી લેવો, આ ભાવનો સદુપયોગ કરી લેવો. આ જે ભાવ આવે છે આ અત્યારે આ ક્ષણે આત્મહિત કરવાનો જે ભાવ આવે છે એનો સદુપયોગ કરી લેવો. અને આ ભાવનો સદુપયોગ કરવાનો અર્થ એ છે કે આ ભાવ મારું સ્વરૂપ નથી, હું ચૈતન્ય તત્વ છું. થઈ ગયું. આ ભાવ જે આવે ને કે લાવ મારું હિત કરી લઉં, લાવ હવે આ અવસર નો સદુપયોગ કરી લઉં, જ્ઞાની કે છે. આ ભાવ આવે છે ને ત્યારે એવું થાય છે કે જેવી રીતે આમ છે ને મર્સિડીઝ રસ્તા ઉપરથી નીકળી, BMW રોલ્સ રોય એવી રીતે રસ્તા ઉપરથી નીકળી, એમ એ ગાડીઓ રસ્તા ઉપરથી નીકળે અને પછી સાયકલ નીકળી, શું ફરક પડે કે હું મારા ઘરમાં બેઠો છું. કે મર્સિડીઝ BMW હોય કે ઓડી હોય કે રોલ્સ હોય, મારા ઘરની અંદર કઈ આવવાની છે. અને સાયકલ હોય તો શું ફરક પડે, એ ક્યાં મારા ઘરમાં. મેં ખાલી મારા મહેલમાંથી મારા ઘરમાંથી બારીમાંથી ખાલી જોયું કે આ ગાડી આવી ગઈ, આ ગાડી આવી ગઈ, સાયકલ આવી ગઈ, આ જોવે છે. જયારે પાપના ભાવ જ્ઞાનીઓને આવે છે અને પુણ્યના ભાવ પણ આવે છે, પૂજા ભક્તિના ભાવ આવે છે, ત્યારે આટલી અવેરનેસ જાગૃતિ જ્ઞાનીને વર્તે છે કે હું મારા ચૈતન્ય મહેલમાં રહીને આ ભાવોનો જે પ્રવાહ વહી રહ્યો છે શુભ ભાવ ને અશુભ ભાવ ને, એ પ્રવાહ જે વહે છે પ્રવાહ ને હું અત્યંત દૂરથી જોઈ રહ્યો છું કે આ પ્રવાહ વહી રહ્યો છે. પણ જાગૃતિ છે કે એ કોઈ પણ ભાવ એ મારા ઘરમાં પ્રવેશ કરવાનો નથી. જેમ એવી રીતે દેખે છે, નહીં તો શું થાય, પર્વતના શિખર ઉપરથી નીચે જતી ગાડીઓને કોઈ દેખે, એ ગાડી જ્યાં છે ત્યાં હું નથી, એ જાગૃતિ છે, વહી રહી છે ગાડી, એવી રીતે આવીને ગઈ, બીજી આવીને ગઈ, પણ હું ત્યાં નથી. જ્યાં ગાડી છે ત્યાં હું નથી, કારણ કે જો હું ત્યાં હોઉં તો હું, મારું એક્સિડન્ટ થઈ ગયો ને હું મરી જાઉં, પણ હું બચેલો છું ને જોઈ રહ્યો છું કે ગાડી આવે છે ને જાય છે, એનો મતલબ ગાડી જ્યાં છે ત્યાં હું નથી.
એવી રીતે વિકલ્પનો જે પ્રવાહ વહે છે ત્યાં હું નથી, હું હોત તો એની સાથે હું પણ વ્યય પામી ગયો હોત, નષ્ટ થઈ ગયો હોત. હું અત્યંત દૂરથી એ વિકલ્પોના પ્રવાહને જોઈ રહ્યો છું.
આ ભેદ છે ને, એ ભેદ બહુ સૂક્ષ્મ છે. પ્રવાહ વહે છે, પ્રવાહ. એટલા માટે કીધું કે જયારે ચૈતન્ય તત્વ ની અનુભૂતિ થાય છે ત્યારે જ્ઞાની નો મોક્ષ થાય છે એમ નહી. આત્માની અનુભૂતિ થાય ત્યારે જ્ઞાની નો મોક્ષ નથી થતો, જ્ઞાની મોક્ષે નથી જતા. આત્માની અનુભૂતિ થાય ત્યારે જ્ઞાની મોક્ષે જતા નથી. પણ કેવું છે કે આ પર્યાય છે, બીજી પર્યાય, એની પછીની પર્યાય, એની પછીની પર્યાય, એની પછીની પર્યાય, એની પછીની પર્યાય, છેલ્લે પર્યાયમાં પછી આ મોક્ષ છે. આ પર્યાય મોક્ષ છે. તો જ્ઞાની ને આત્માની અનુભૂતિ થઈ એટલે મોક્ષે જતા નથી. પણ અનુભૂતિમાં લીન એવા જે જ્ઞાની પર્યાય સમય વિતતા આગળ જાય છે, એક પર્યાય આગળ ગઈ, બીજી પર્યાય આગળ ગઈ, ત્રીજી પર્યાય આગળ ગઈ, કાળ વીતે ને પર્યાય આગળ જાય. એ પર્યાય નો વ્યય થયો, નવી પર્યાય આવી. એ પર્યાય નો વ્યય થયો, નવી પર્યાય આવી. એ પર્યાય નો વ્યય થયો, નવી પર્યાય આવી. નવી નવી પર્યાય આવે છે અને આગળ મોક્ષ ની પર્યાય છે. આત્માની અનુભૂતિ થઈ ત્યારે જ્ઞાની એ મોક્ષે જતા નથી, મોક્ષ જ્ઞાની ની પાસે આવી જાય. પોતે તો પોતાનામાં મસ્ત છે, એને મોક્ષ નથી પડી. આવું સ્વરૂપ છે, એ સત્તા સ્વરૂપ, એવા સત્તા સ્વરૂપ ચૈતન્ય ને અનુભવે છે ભગવાન. સત્તા સ્વરૂપ ચૈતન્ય ની અનુભૂતિ થાય ત્યારે આ મહાપુણ્ય ના ઉદય થી મળેલો જે દેહ, એ દેહ માં હું નથી ક્યાંય. આ બહુ પુણ્ય કેરા પુંજ થી, આ પુંજ કીધો આજે ને, કેટલો ઢગલો એક સાથે ભેગો થયેલો, એક સાથે આ ઉદય માં આવી રહ્યો છે એમ એનો ભાવ. કે આપણે એમ કોઈ હોય કે રોજ ના 100-100 રૂપિયા ભેગા કર્યા હોય, 100-100 રૂપિયા ભેગા કરીને પછી એવી રીતે એક સાથે પછી કઈ વસ્તુ ખરીદે મહિનાના અંતમાં, કે 3,000 રૂપિયા ભેગા થયા લાવો વસ્તુ ખરીદ, એવી રીતે કહે છે કે આ મહાપુણ્યના ઉદયથી એવી રીતે આ મનુષ્યનો ભાવ મળ્યો છે. આ એવી રીતે એવા ભાવથી આ પુણ્ય એવા બંધાયા હતા, એ પુણ્ય ઉદયમાં આવ્યા છે. મનુષ્યપણું જે પ્રાપ્ત થયું એનો મહિમા ભાવ એ છે. તીર્થંકર ભગવાનની જે દિવ્ય ધ્વનિ છે કે જે જગતના જીવો સુધી પહોંચે છે, ભલે 3 ગતિના જીવો ભગવાનની વાણી સાંભળે છે, પણ વાણી જેમની નીકળી રહી છે ત્યાંથી એ તો મનુષ્ય ગતિના જીવ છે. સિંહને સમ્યક દર્શન થયું હતું, પણ સિંહનો ઉપદેશ સાંભળીને નતું થયું, મનુષ્યનો ઉપદેશ સાંભળીને થયું હતું. આ મનુષ્ય વાણી જેમની ખરી રહી છે એ મનુષ્ય છે, અને જે ગણધર વિના ભગવાનની વાણી નથી કરતી એ ગણધર પણ મનુષ્ય ગતિના છે. પોતાની અંતરની જે શક્તિ મહિમા અજ્ઞાનીને નથી. મને એક ઘટના સ્મરણમાં આવી રહી છે. ફ્રાન્સમાં એક ચિત્રકાર થયો કોલિંગવુડ. કોલિંગવુડે ઘણા ચિત્રો પોતાના જીવનમાં બનાવ્યા, પણ એણે જીવનના અંતમાં એવો વિચાર આવ્યો કે મેં મારા જીવનમાં ઘણા બધા ચિત્રો બનાવ્યા છે, અત્યારે એવું હવે એક ચિત્ર બનાવું અને પછી એ ચિત્રની પ્રદર્શની ત્યાં રાખવામાં આવે. અને એમાંનું જે શ્રેષ્ઠ ચિત્ર છે એ શ્રેષ્ઠ ચિત્રને હું સિલેક્ટ કરીશ કે આ મારા જીવનનું શ્રેષ્ઠ ચિત્ર છે. પણ એ બે હશે. એક ચિત્ર એવું હશે કે સુખીમાં સુખી વ્યક્તિ જે મેં દેખી હોય એ વ્યક્તિનું એક ચિત્ર, અને બીજું હશે દુઃખીમાં દુઃખી વ્યક્તિનું ચિત્ર. પહેલું ચિત્ર એને બનાવ્યું હતું વીસ વર્ષની ઉંમરે.
પછી ઘણા બધા ચિત્રો બનાવ્યા હતા પણ દુઃખીમાં દુઃખી વ્યક્તિનું ચિત્ર એને કોઈ મળતું નહોતું. ત્યારે એને વિચાર આવ્યો કે એક કામ કરીએ કે આ પ્રદર્શની એક જેલમાં ગોઠવવામાં આવે અને બધા જ ચિત્રોને ત્યાં ગોઠવવામાં આવે અને દુઃખીમાં દુઃખી વ્યક્તિનું જે ચિત્ર મારે બનાવવું છે એને પણ હું ત્યાં જેલમાં જ બનાવી લઈશ અને એને એવોર્ડ આપી દઈશ કે આ એ દુઃખીમાં દુઃખી વ્યક્તિનું શ્રેષ્ઠ ચિત્ર છે. જેલમાં જે એક કેદી હતો એ કેદી એટલો હતાશ ને નિરાશ ને દુઃખી એવી હાલતમાં હતો કે એનું એ ચિત્ર કોલિંગ વડે બનાવવાનું ચાલુ કર્યું. ચિત્ર બનાવતો ગયો બનાવતો ગયો અને કેદી ત્યાં ખૂણામાં એવી રીતે તે બેઠો છે. ચિત્ર પૂરું થવા આવ્યું કે ત્યાં તે આની આંખમાં કેદી એવી રડવા લાગે છે અને ત્યાં ત્યાં એવી રીતે બેહોશ થવા લાગે છે. તરત જ એને કહે છે, ભાઈ તને શું થયું? તું આ ચિત્રોને દેખતો હતો ને ચિત્રોને દેખતા દેખતા તને અચાનક શું થયું? કેદી એ કહ્યું કે આ ચિત્રોમાં જે તમે શ્રેષ્ઠ ચિત્રોમાં બે ચિત્રને નક્કી કર્યા, સુખીમાં સુખી વ્યક્તિ ને દુઃખીમાં દુઃખી વ્યક્તિ, આ દુઃખીમાં દુઃખીનું ચિત્ર જે મારું છે તો સુખીમાં સુખી એ પણ હું જ છું. 40 વર્ષ પહેલા હું નદીના કિનારે વાંસળી વગાડતો હતો પણ જીવનમાં એવી દશા એવી પરિસ્થિતિ કે મારી આ હાલત થઈ ગઈ છે. ત્યારે કોલિંગવુડે લખ્યું કે મનુષ્ય તારે તો આસમાન ના ત્યાં શિખર ઉપર ત્યાં પહોંચી શકે છે અને એના જ હાથમાં છે કે જમીનમાં એને કેટલે તળિયે જવું, પાતાળમાં ક્યાં જવું. મનુષ્યપણું પ્રાપ્ત થયું છે, હવે એને કેવા પ્રકારે એનો ઉપયોગ કરવો તમારા હાથમાં છે. આ મશીનની જેવી ક્રિયા છે, જળ જેવી ક્રિયા છે, મને ક્યાંય દેખાતું જ નથી આ માણસ જેવા કોઈ માણસ છે. કારણ કે એમાં હોશ નથી, અવેરનેસ નથી, એવી જાગૃતિ નથી કે હું આમ જેમ તૈયાર થઈને બેઠો છું એવી રીતે જાગૃતિ નથી, એવી રીતે હોશ નથી. 4 કલાકથી તમે તૈયાર થઈને બેઠા હો અને તમારી પત્ની તૈયાર થઈ રહી હોય, 4 કલાકથી જવું છે બહાર, તમે તૈયાર થઈને બેઠા છો. પત્ની તૈયાર થઈને જયારે નીચે ઉતરી અને તમને કહ્યું કે ચાલો કેટલી વાર છે અને તમને ગુસ્સો આવ્યો, તમે કીધું શું કેટલી વાર છે? 4 કલાકથી હું તો તૈયાર જ બેઠો છું, હું તૈયાર જ બેઠો છું, તૈયાર જ બેઠો છું. એવી જે દશા, ત્યાં તૈયાર જ બેઠો છું. ચાલ કેટલાની એ તૈયારી વર્તે છે કે મૃત્યુ એમ કે ચાલ અને તમે કહો હા ચાલ, તૈયાર જ બેઠો છું, ક્યાં જવાનું છે? આમ નામ નીકળી જાય છે. એવી રીતે નીકળી જાય છે કે જેવી રીતે એક રૂમમાંથી બીજા રૂમમાં જતો રહે છે, એવી રીતે નીકળી જાય. જાગૃતિ વર્તે, જ્ઞાની ને સદાય વર્તે છે. કારણ કે જ્ઞાની જાણે છે કે આ રૂમમાં પણ હું નથી ને એ રૂમમાં પણ હું નથી, હું જ્યાં છું ત્યાં જ હું છું. એટલે સોક્રેટિસ ના શિષ્યોએ સોક્રેટિસ ને પૂછ્યું હતું કે બતાવો, જેના સૌથી નજીકના શિષ્ય હતા જેનું નામ હતું ક્રેટો, ક્રેટોએ સોક્રેટિસ ને પૂછ્યું કે તમારા મર્યા પછી તમારું શું કરીએ? એટલે કે આને અગ્નિ દસ્કાર આપીએ કે દફનાવી દઈએ કે પારસીઓની જેમ ખુલ્લા મેદાનમાં છોડી દઈએ કે પછી અમુક વર્ગ એવો છે કે જે મરદાને દરિયામાં ફેંકી દે એવી રીતે દરિયામાં ફેંકી દઈએ, શું કરીએ? સોક્રેટિસે કીધું કે આ ઝેર આપવા વાળામાં અને તમારામાં કઈ ફરક જ નથી. કારણ કે ઝેર આપવા વાળા એમ માને છે કે હમણાં સોક્રેટિસ મરવાના છે અને તમે એમ માની રહ્યા છો કે સોક્રેટિસ હમણાં મરી જવાના છે, બે મૃત્યુમાં ભરોસો કરો છો, બે સરખા જ છે. પણ એને પૂછ્યું કે એટલું તો બતાવો કે તમારું મર્યા પછી તમે ક્યાં જશો, આટલું ખાલી બતાવી દો. સોક્રેટિસનો આ જવાબ હતો જે સાધકોની સાધનાનો આધાર બની શકે છે. સોક્રેટિસે કહ્યું તો મર્યા પછી ક્યાં જઈશ? અહીંયા તો રહીશ. મર્યા પછી ક્યાં જઈશ? અહીંયા તો રહીશ. અહીંયાનો ભાવ બહુ ઊંડો છે. આ ચૈતન્ય હું એને આ રીતે લઉં છું કારણ કે હું શબ્દોના અંદર નથી પડતો, હું શબ્દોના ભાવને ગ્રહણ કરીને મારી સાધનામાં મસ્ત છું.
હમણાં થોડા વખત પહેલાની ઘટના મને સ્મરણમાં આવે છે, જયારે ગજપંથાના શિખર ઉપર 1,00,000 શબ્દો મારા સ્મરણમાં આવ્યા, કે જે શબ્દોના અર્થના અનર્થ થઈ ગયા છે. 1,00,000 શબ્દો ઉપરથી 1,000 ઉપર તો પ્રવચનો મુંબઈમાં થયા, આધ્યાત્મિક શબ્દ કોષ કરીને 1,00,000 શબ્દો જે ભગવાનના કાળમાં એ શબ્દોના કયા અર્થ હતા ને અત્યારે કયા થઈ ગયા છે. 4 સેકન્ડમાં 1,00,000 શબ્દો જે આવ્યા હતા એમાંનું આ પણ એક અર્થ, એનો જે ભાવ જે હતો જે અત્યારે ઢંકાઈ ગયો છે. વૈષ્ણવ જન તો તેને કહીએ પીડ પર આઈ જાણે રે. કોઈને પણ તમે પૂછો, વૈષ્ણવ જન તો તેને કહીએ પીડ પર આઈ જાણે રે, બીજાની પીડાને જાણે એ વૈષ્ણવજન છે. વૈષ્ણવ એ છે કે જે બીજાની પીડાને જાણે, કોઈના દુઃખને જાણે. વૈષ્ણવ જન તો તેને કહીએ પીડ પર આઈ જાણે રે. વૈષ્ણવ નો અર્થ છે જેનામાં વિષ નથી રહ્યું તે વૈષ્ણવ છે. અને મિથ્યાત્વ એ સૌથી ખતરનાક વિષ છે, ઝેર છે. અને ઝેર મિથ્યાત્વ નું જેનામાં ન રહ્યું તે વૈષ્ણવ છે. સમ્યક દ્રષ્ટિને વૈષ્ણવ કહેવાય છે. વૈષ્ણવ જન તો તેને કહીએ, સમ્યક દ્રષ્ટિ તેને કહીએ, પીડ પરાઈ જાણે રે. આનો ભાવ બહુ ઊંડો છે. પીડ પરાઈ જાણે રે એટલે વૈષ્ણવ જન તો તેને કહીએ પીડ. ક્યાંક પીડા થતી હોય જ્ઞાનીને તો જ્ઞાની એમ કે છે આ જે પીડા થઈ રહી છે આ પીડા મારું સ્વરૂપ નથી, આ પારકું છે પીડા, આ પીડા પર છે. વૈષ્ણવ જન તો તેને કહીએ પીડ પર આઈ જાણે, પોતાની ન જાણે એ પીડાને, આ મારું સ્વરૂપ નથી પારકી છે. વૈષ્ણવ જન તો તેને કહીએ પીડ પર આઈ જાણે રે. દુઃખનો ભાવ પણ આવે તો દુઃખના ભાવને પણ જ્ઞાની પર જાણે છે કે આ હું નથી, પીડ ને પણ પર, અને કઈ નથી કરતા ટ્રીટમેન્ટ નહીં, માત્ર જાણે રે. જાગૃતિ પ્રતિ સમય બની રહે. સોક્રેટિસ કહે છે કે મર્યા પછી ક્યાં જઈશ, અહીંયા તો રહીશ, હું ક્યાં જઈશ, અહીંયા તો રહીશ, અહીંયા રહીશ એટલે મારા આ ચૈતન્યની સત્તાની બહાર ક્યાં જઈશ, ચૈતન્યની સત્તાની બહાર ક્યાં જઈશ, અહીંયા તો રહીશ, મારા ચૈતન્યપણામાં તો રહીશ, એની બહાર ક્યાં જઈશ, રાગમાં ને દ્વેષના વિકલ્પોમાં થોડો જઈશ, ક્યાં જઈશ મળ્યા પછી, ચૈતન્યમાં મારામાં તો રહીશ, અહીં તો રહીશ, અહીંયા તો રહીશ. અહીંયાનો ભાવ એ ખુલાસો કરવામાં આવે તો ઠીક, નહીં તો ગડબડ થઈ જાય. અહીં તો રહીશ. હમણાં જ કારણ કે એક ભાઈ મને પૂછ્યું કે એક જગ્યાએ ગયા હતા ત્યાં, એને પૂછ્યું આવતા મહિને ક્યાં છે, મેં કહ્યું અહીંયા તો રહીશ, તો ટેન્શનમાં આવી ગયા, મહિના સુધી મારા ઘરે. આવતા મહિને ક્યાં છો, અહીં તો રહીશ, અહીં તો રહીશ. અહીં નો ભાવ આ ચૈતન્ય, નહીં તો સમજવા ભાવ એનો, હું ક્યાં પણ છું ત્યાં ચૈતન્ય ની સત્તામાં છું. અને આ એટલી જાગૃતિ વર્તે. આ માનવ નો દેહ મળ્યો છે પણ માનવ ના દેહ માં જાગૃતિ વર્તે છે. કપડાને પહેરતી વખતે જાગૃતિ વર્તે છે કે મારે નથી ઉતારવાના, આ પરિવારજનો બધા ભેગા મળીને ઉતારશે. પહેરતી વખતે સવારે આ જાગૃતિ કેટલી વર્તી, વર્તી કે ન વર્તી, વર્તી તો ધર્મ નહીં તો અધર્મ, પછી સફેદ ને રંગીન માં કોઈ ફરક નથી પડતો. કેટલો જાગૃત છે. જયારે હું મારા પજામાનું નાડું બાંધું ત્યારે એક સમય માટે પણ વિસ્મૃતિ નથી થતી. જાગૃતિ એ કે આ મારી નનામીને બાંધી રહ્યો છું, નનામી જ નનામીને બાંધી રહી છે અને હું અત્યંત દૂરથી ખાલી હાજરી આપું છું, નનામી બંધાઈ રહી છે. એટલા માટે હે ત્રણ લોકના નાથ ચૈતન્ય પરમાત્માઓ, અંતરમાં શા હવે પડ્યું રહેવા દો, એ જ્યાં પડ્યું છે ત્યાં તમે જોઈ શકશો એને કે ખાલી આમ નામ જ પડ્યું છે. જેવી રીતે બીજા મરદાઓ પડ્યા છે એવી રીતે તમે આને દેખશો કે આ પણ પડ્યું છે, ખાલી હું આમાં ક્યાંય નથી, હું ક્યાંય નથી. હમણાં જ હું એલ સાલ્વાડોર ને એ બાજુ જયારે 40 દિવસમાં 41 દેશોની યાત્રા હતી, 40 days 41 countries and 108 flights, એમાં એટલું બધું ટ્રાવેલિંગ હતું. રોજ 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 ત્રણ ચાર ફ્લાઇટ માં જવાનું, એમાં યાત્રા ચાલતી હતી. એવા આત્મસિદ્ધિ શાસ્ત્ર નું મિશન ચાલે છે ને. 142 દેશમાં કૃપાળુ દેવ ની વાણી પહોંચી રહી છે. એક વ્યક્તિને મુલાકાત થઈ હતી ત્યાં એલ સાલ્વાડોરમાં, કૃપાળુ દેવ ચિત્ર જોતા એમ ઓકે કપડું આટલું પાતળું થઈ ગયું છે એમને કઈ થતું નહીં હોય. કપડું પાતળું થઈ ગયું છે, કપડું શરીર ને કપડું, ક્રિશ્ચિયન હતા એ, કપડું આટલું પાતળું થઈ ગયું છે એમને કઈ થતું નહીં. આ ક્યાંથી એને ભાવ આવ્યો? આ પૂર્વ ના સંસ્કાર એવા હોય, ક્રિશ્ચિયન માં ભલે જન્મ્યો, આ કપડું આટલું પાતળું થઈ ગયું છે એમને કઈ થતું નહીં હોય. ત્યારથી હું વિચારવા પડ્યો, યુરોપમાં હું 26 દેશમાં હતો ને આઈસલેન્ડમાં એટલી ઠંડી હતી, મને કોઈ કીધું બે જોડી તો કપડા પહેરજો, બે જોડી પહેરજો, એક શર્ટ પહેરી નીકળો, જે મને યાદ આજ આવે, કારણ કે એક તો પહેર્યું હતું એની ઉપર બીજું પહેર્યું હતું. કપડું છે, કપડું આટલું પાતળું થઈ ગયું, એટલી જાગૃતિ કરતી કે એવી રીતે જ આ દેહ ને છોડી દે છે જેવી રીતે કપડા ઉતારી દે છે. કારણ કે એને જાગૃતિ વર્તે છે કે આ પરમાણુ નો જે ઢગલો આમાં હું ક્યાંય નથી. રહસ્ય બહુ ઊંડા છે. અજ્ઞાનીઓ એમ માને છે કે આ જે જન્મ અહીંયા થયો અને મરણ અહીંયા છે, જન્મ અહીંયા થયો ને મરણ અહીંયા છે, અને જન્મ અને મરણ ની વચ્ચે જીવન છે. જન્મ અને મરણ ને જોડે એ જીવન છે, અજ્ઞાની એમ માને છે. જ્ઞાની કે છે જન્મ અને મરણ ની વચ્ચે જીવન ક્યાંય નથી, જન્મ અને મરણ ની વચ્ચે જીવન નથી હોતું. જે જીવન છે એ જીવન ની વચ્ચે અનંત જન્મ થયા છે ને અનંત મરણ થયા છે. જીવનની વચ્ચે અનંત જન્મ ને અનંત મરણ થયા છે, અને અનંત જન્મ ને અનંત મરણ થતા રહેશે ત્યાં સુધી જ્યાં સુધી હું વિરાટ જીવનને ઓળખી ન લઉં. સત અહીંથી પાર થઈ ગયો. એક ગામ છે, બીજું ગામ છે, અને બે ગામની વચ્ચે નદી છે. આ ગામ જે છે હું આ ગામનો માલિક નથી, આ ગામમાં મારું ક્યાંય કર્તૃત્વ નથી, પોતાપણું નથી, આ ગામ મારું નથી. અને આ બીજું ગામ છે એ ગામ પણ મારું નથી. તો એ બે ગામની વચ્ચે જે જોડવા વાળો જે બ્રિજ છે એ બ્રિજ મારો કેવી રીતે હોય? જન્મ એક ગામ છે અને મૃત્યુ બીજું ગામ છે, અને જન્મ આત્માને છે જ નહીં અને મૃત્યુ આત્માને છે જ નહીં, તો જન્મ અને મરણ મારે નથી, તો એ જન્મ અને મરણ ને જોડનારો જે આ બ્રિજ છે આ બ્રિજ મારો કેવી રીતે હોય? એમાંથી છૂટો પડે છે. તેથી હું સદાય સાધકોને કહું છું, જન્મ અને મૃત્યુ અનંત વાર થયા ને, પણ અનંત વારમાં મારું કઈ ન થયું. જન્મ થયો તો એ સત્ય છે ને મૃત્યુ થયું એ સત્ય છે, પણ જન્મ થયો ત્યારે મારો નહીં, હું એનો સાક્ષી હતો. મેં જોયું તું કે જન્મ થયો, મેં જોયું તું કે મરણ થયું, જન્મ અને મરણ થયા તા પણ મારા નહીં, હું એને જોતો હતો. અને આ જાગૃતિ વર્તે, એવી જાગૃતિ વર્તે, જન્મ અને મરણ ને માત્ર જોઈ રહ્યો છું, જયારે કોઈનો સ્વર્ગવાસ થાય ત્યારે સ્વર્ગવાસ પછી એનો ફોટો તમે ઘણી વાર જોયો હશે, આમ ફોટો રાખવામાં આવે. જન્મની તારીખ લખી છે અને પછી મરણની તારીખ પણ લખી છે. મરણની તારીખ નથી લખતા, એ સ્વર્ગવાસ લખે છે, પણ એ તારીખ લખે છે, જન્મની તારીખ આ અને મરણની તારીખ આ. હું સદાય સાધકોને કહું છું કે જન્મની તારીખ પણ મારા ફોટા મૂકો તો જરૂર લખજો, મરણની તારીખ એ તારીખ લખજો, બે તારીખ લખજો, બે તારીખ તો લખજો, પણ એની સાથે જન્મની અને મરણની એમ નહીં લખતા. તારીખ બે લખજો અને એમ લખજો કે આનો જન્મ થયો જ નથી અને મરણ થયું જ નથી, ખાલી આટલી તારીખ થી લઈને આટલી તારીખ સુધી અહીંની મુલાકાત લઈને ગયા, વિઝિટર વિઝા પર અહીંયા આવ્યા હતા, નીકળી ગયા. આ જાગૃતિ બની રહે કે જે શરીરને અને આ સંયોગોને હું પોતાના કહું છું, અત્યારે આ હું શ્વાસ લઈ રહ્યો છું, આ શ્વાસ જે મેં લીધો, આ હવા જે મારી અંદર ગઈ, અત્યારે હું એમ કહું છું કે આ જે શ્વાસ છે આ શ્વાસ મારો શ્વાસ છે, અને તમારી બાજુમાં જ હું ઉભો હતો અને મેં શ્વાસને છોડ્યો અને એ હવા તરત જ તમારા નાકમાંથી તમારી અંદર ગઈ અને તમે કહો છો આ શ્વાસ મારો શ્વાસ છે. એ જ હવા જે હવાને થોડી વાર પહેલા હું મારી કહેતો હતો, હવે એ હવાને તમે તમારી કહો છો. અને એવી રીતે જેમ અનિત્યતા દેખાય જ્ઞાનીઓને, આ બધા શરીરના પરમાણુઓમાં આવી અનિત્યતા અત્યારે દેખાય છે કે અત્યારે હું આને મારા કહું છું, પછી તમે આને મારા કહેશો, અત્યારે તમે એને મારા કહો છો, હું એને મારા કહીશ. આ જાગૃતિ શરીરના પરમાણુઓ પણ એવી રીતે વર્તે જેવી રીતે આ શ્વાસના પરમાણુઓમાં વર્તે છે. એટલે અહીંયા કીધું બહુ પુણ્ય કેરા પુંજ થી શુભ દેહ માનવ નો મળ્યો. એક એક સમય એટલો મહિમાવાન કયો, આપ સૌ સારી રીતે જાણો છો. કૃપાળુ દેવ સદાય કહેતા, મનુષ્ય ભવનો એક સમય અનંત ચક્રવર્તીઓની સંપદાઓથી પણ વધુ મૂલ્યવાન છે. એક સમય અનંત ચક્રવર્તીની સંપદાથી, એક ચક્રવર્તી નહીં. અને આના ઉપરથી આ સમજી શકાય કે તમારી પાસે આજે 1 કરોડ રૂપિયા છે, 1 કરોડ રૂપિયા તમારી પાસે છે અને તમે બેંકમાં ફિક્સ ડિપોઝિટમાં મૂકી દીધા ડબલ કરવા માટે, 8 વર્ષે ડબલ થવાના છે. 8 વર્ષે ડબલ થાય એના પહેલા જ તમે ડેટ યાદ રાખી લીધી છે કે ક્યારે ડબલ થવાના છે. હવે તારીખની તમે રાહ જોવો છો કે 1 વર્ષ બાકી રહ્યું, 6 મહિના બાકી રહ્યા, 3 મહિના બાકી, 3 મહિના બાકી. તમે કહો છો 3 મહિના જલ્દી પૂરા થાય તો સારું, 2 મહિના પૂરા થાય તો સારું, મહિનો પૂરો થાય સારું, અને 8 વર્ષ પૂરા થઈ ગયા અને 2 કરોડ લઈને તમે આવ્યા. 2 કરોડ લઈને જયારે આવ્યા ત્યારે એમ લાગે છે કે કરોડ કમાયા, પણ આ 1 કરોડ ને મેળવવા માટે, આ 1 કરોડ મેળવવા માટે જે મનુષ્ય જીવનનો એક સમય અનંત ચક્રવર્તીની સંપદાથી વધારે મૂલ્યવાન કયો હતો, એક સમય એવા 8 વર્ષ આ 1 કરોડ માટે થઈને વેડકી નાખ્યા. એટલા માટે વર્તમાનમાં આ જે પ્રાપ્ત થયું છે, કૃપાળદેવ અહીંયા કહે છે, તમે બહુ ભવિષ્યમાં ડૂબો નહીં, અત્યારે જે પ્રાપ્ત થયું એનો સદુપયોગ કરો. એટલું જ નહીં કે ભોગોના માટે, એટલું નહીં કે ભોગોના માટે, ધર્મના માટે પણ કાલનો વિચાર આજે ન કરો. કાલે હું આ ધર્મ કરીશ, આ કરીશ, આ કરીશ, આ કરીશ નહીં. કોઈ નિર્ણય કાલના આજે ન લો. અત્યારનો નિર્ણય તમે લઈ લો વર્તમાનની અંદર. કારણ એ છે, કારણ કે તમે એક પ્રતિજ્ઞા લઈ લીધી, પ્રતિજ્ઞા તમે આજે લઈ લીધી કે હું કાલે આ પ્રતિજ્ઞાનું પાલન કરીશ. પ્રતિજ્ઞા તમે આજે લીધી છે અને કાલે તમે પ્રતિજ્ઞાનું પાલન કરો છો. એ પ્રતિજ્ઞા કાલે તમારે પાળવી કે ન પાળવી એ કાલ ઉપર છોડી દો, આજે તમે આજના નિયમને પાળો. કારણ કે આજે તમે છો એના કરતા કાલવાળા તમે જો છો, એક દિવસના મોટા થયા તમે. આજે તમે જુનિયર છો અને કાલે તમે એક દિવસ સિનિયર થયા. અને આજના નિયમ તમે કાલે ફોલો કરો છો એનો મતલબ જુનિયરના ડિસિઝન તમે સિનિયર ઉપર નાખી દો છો. સિનિયરને એના ડિસિઝન લેવા દો, એ વધારે અનુભવી છે, એક્સપિરિયન્સ છે. તમે અત્યારે પ્રેઝન્ટ ઉપર એટલું ફોકસ કરો કે ભવિષ્યમાં ડૂબવાનું છૂટી જાય, ત્યારે ચૈતન્યની અનુભૂતિ થાય છે. ત્યારે ભવિષ્યના અંદર એ ડૂબતો નથી, ત્યારે વર્તમાનની પર્યાયમાં ત્રિકાળીને અનુભવે છે. આ રહસ્યો ઘણા સૂક્ષ્મ છે. આ વર્તમાનમાં જે પ્રાપ્ત થયું, બહુ પુણ્ય કેરા પુંજથી, શુભ દેહ માનવ નો મળ્યો, તો એ અરે ભવ ચક્ર નો આટો નહીં એકે ચલો. બેહોશીમાં કઈ પણ કરે ક્યાંય ન પહોંચે. સપનામાં ગમે એટલી યાત્રા કરે ક્યાંય ન પહોંચે. અને અજ્ઞાની સદાય સપનામાં છે, અજ્ઞાની સદાય સપનામાં છે. અને સપનામાં છે એની એને હજી ખબર પણ નથી કે હું સપનામાં છું. કારણ કે જયારે વ્યક્તિ સપનામાં હોય છે ત્યારે એને અહેસાસ જ નથી થતો કે હું સપનામાં છું. ત્યારે તો એમ જ લાગે છે કે હું સત્યમાં છું. એ સપનું છે એની ખબર એને ત્યારે પડે છે જયારે જાગી જાય છે. અને જ્ઞાનીઓને જ એ સત્યની ખબર છે કે અજ્ઞાનીઓ સપનામાં જીવન જીવે છે. કારણ કે જ્ઞાની જાગી ચુક્યા છે. આવું રહસ્ય ઊંડું છે એનું. આ સપના ચાલે છે, સપના ચાલે છે. સપના નાના મોટા હોઈ શકે છે, કોઈના સપના ઓછા નાના હોય, કોઈના સપના મોટા હોય, કોઈના 70 વર્ષના, કોઈના 80 વર્ષના, કોઈના 50 વર્ષના. કેટલા નાના મોટા છે પણ સપના તો સપના જ છે. જ્ઞાની ના આ મનુષ્યનું જે જીવન છે, આ સપનું વીજળીના ચમકારાની જેમ આ મનુષ્ય જીવનને કહ્યું છે. અજ્ઞાનીઓ જે ભવિષ્યમાં ડૂબી રહ્યા છે એના કારણે તે આ સપનું તૂટતી વખતે એ વધારે પીડિત થાય છે. આપણા બધાનું સુખ ભવિષ્યના ઉપર છે. કાલે આમ મળશે, કાલે આમ મળશે, કાલે આમ મળશે, બધા ભવિષ્યના ઉપર. અત્યારે પણ અહીંયા બેઠા છીએ ત્યારે અહીંથી જવાનું છે એ અહીંયા પેલા પડેલું છે વિચારોમાં, ભવિષ્યના ઉપર. મેં ઘણાના ટેબલ ઉપર બપોરના જોયું છે એક જ વાત થતી હોય કે સાંજે શું બનાવવું છે. હજી કોળિયો મોઢામાં નથી ગયો પણ સાંજે શું બનાવવું છે. સાંજના બીજા દિવસની વાત ચાલતી હશે. આ ભવિષ્યમાં જે ડૂબવું અને આખું સુખ એનું કે ભવિષ્યના અંદર છે. અને મૃત્યુ આવે છે ત્યારે ભવિષ્ય રહેતું નથી, વર્તમાન જ રહે છે. આવતીકાલ નથી રહેતી, આજ બાકી રહી છે. અને આપણું બધું સુખ આવતીકાલ ઉપર હતું. આવતીકાલની પાંખ મૃત્યુ કાપી નાખે છે, એટલા માટે મૃત્યુ આપણને પીડા પહોંચાડે છે. કારણ કે સુખ તો કાલે જ લેવાનું હતું અને મૃત્યુ કે છે કાલ નથી, હવે આજ જ બાકી રહી. જ્ઞાની કાલમાં ડૂબતા નથી, એટલા માટે વર્તમાનમાં તે ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય તત્વનો જે અનુભવ થાય છે. એ અનુભવ તમને પરમાત્માઓને થઈ શકે છે. પણ હજી જીવનમાં એવું લોખંડ ગરમ થયું નથી, હજી ઠોકરો ખાધી નથી. मरनार व्यक्ति नी वेदना ए नथी के मौत आव्यो छे, मरनार व्यक्ति नी वेदना ए छे के अरे आम नाम जीवन वेड़ी नाख्यू। अहिया एनी महिमा सौथी पहला बतावी छे કે જે તમને જે આમ પ્રાપ્ત થઈ ગયું છે, તમને એમ લાગે છે કે આ મફતમાં મળી ગયું છે, આ મફતમાં નથી મળી ગયું, આ મહાપુણ્યના ઉદયથી મળ્યું છે, અને એ પાછું શુભ દેહ મળ્યો એટલું જ નહીં, આ તત્વ જ્ઞાન મળ્યું અને આ દેશમાં મળ્યું, આ મહાપુણ્યનો ઉદય છે। હમણાં જ મને કોઈ એવો પ્રશ્ન કર્યો હતો, લોકો અમને બહુ કે કરે છે કે તમે અનાર્ય ભૂમિમાં ક્યાં રહો છો, પાપની ભૂમિમાં ક્યાં રહો છો, પાપની ભૂમિમાં ક્યાં રહો છો, તો આ પાપની ભૂમિમાં હવે અમારે રહેવું કે ન રહેવું, ધર્મ કરવો શું કરવું અમારે, હવે આ પાપની ભૂમિમાં રહેવું કે ન રહેવું। મેં લોકોને કહ્યું, તમે આ જે ભૂમિને પાપની ભૂમિ કહી રહ્યા છો, અમેરિકા આ અનાર્ય ભૂમિ, આ પાપની ભૂમિ, શું કામ માનો છો આ ભૂમિ પાપની છે, આ કઈ ભૂમિ છે એના ઉપર નજર ગઈ કે આ અધર્મ શરૂ થાય છે, કારણ કે તમે સ્વરૂપમાંથી બહાર ગયા છો। તો કે ના પણ અહીંયા અનાર્ય ભૂમિમાં બધું મળે નહીં। અરે મેં કહ્યું તમને ખબર છે, અમેરિકામાં જે વ્યક્તિ અહીંયા તમને સમજાવવા માટે આવે છે, જ્ઞાન આપવા આવે છે, જે વિદ્વાન અહીંયા આવે છે, એ કોઈ નાના વિદ્વાન ન હોય જે અમેરિકા સુધી પહોંચી ગયા હોય, અને એમને તમારે જો ભારતમાં મળવું હોય ને તો 2 મિનિટનો ટાઈમ તમને ન આપે, અને અહીંયા તમારી સાથે કલાકના કલાક હોય, તો અનાર્ય ભૂમિ તમારા માટે કેટલી કામની થઈ ગઈ। પાપની ભૂમિએ તો તમને આટલો સંગ કરાવી દીધો, કલાકોના કલાકો તમને અહીંયા મળી જાય છે, તમારે વાપરવા હોય, ઉપયોગ કરવો હોય તમે કરી શકો છો। એટલા માટે આ કહે છે, સંયોગો જે પ્રાપ્ત થયા છે, આ સંયોગો ખાલી મનુષ્ય પણ પ્રાપ્ત નથી થયું, એની સાથે સાથે ઘણું બધું પ્રાપ્ત થયું છે। આ જાગૃતિ વર્તે મારે મફતમાં મોક્ષ નથી જોતો, હું રાખની દિવાલને દાવ પર લગાવવા માટે તૈયાર છું। મેં મુનિ ધર્મનું પાલન કરવા માટે આ રાખની દિવાલને ભાડે લીધેલી છે, ભાવના ભાવું છું કે સપનું પૂરું થાય એની પહેલા તે કોન્ટ્રાક્ટ પૂરો ન થઈ જાય। એક એક ડગલા જયારે મંડાય ત્યારે આવી જાગૃતિ રહી, આ રાખની બનેલી દિવાલ, એવા કેટલા લોકો છે આ પૃથ્વી પર જેને ધર્મ કરવો છે। જયારે હું આત્મસિદ્ધિ શાસ્ત્રના મિશન લઈને આફ્રિકાના દેશોમાં જાઉં છું, પાંચ દિવસે એક વાર ભોજન કરતા હોય છે, નાના નાના છોકરા, પાંચ છોકરા એક ઘરમાં હોય તો એક જ છોકરો રોજનું ભોજન કરી શકે, ચારે લાઇનમાં રહેવાનું છે, કાલે તારો વારો, પરમ દિવસે તારો વારો। આવી સ્થિતિ જ્યાં છે ત્યાં, અને જ્યારે એ લોકોને ત્યાં રુવાન્ડા, કોંગો, બુરુંડી, યુગાન્ડા, નામીબિયા, મોઝામ્બિક, ઝામ્બિયા, એ બધી જગ્યા ઉપર એ લોકોને જયારે આત્મસિદ્ધિ શાસ્ત્રની ત્યાં સ્થાપના થઈ, ને એ લોકોના ત્યાં ઘર ઉપર લખેલું છે. ત્યારે પેલાના જમાનામાં આપણે લખતા ને આપણા ઘર વડે સુસ્વાગતમ લખતા, સુસ્વાગતમ, ભલે પધાર્યા, વેલકમ, પેલા આવું લખતા. હવે તો નથી લખતા, હવે લખીએ છીએ બીવેર ઓફ ધ ડોગ, કૂતરાથી સાવધાન. કૂતરો હોય કે ન હોય પાછો, તો એ કૂતરાથી સાવધાન બોર્ડ માર્યું. અમદાવાદમાં કેટલી જગ્યા એવું છે, એક ભાઈ ને ઓળખું છે, એના ઘરે ગયો હતો, ત્યાં લખ્યું કૂતરાથી સાવધાન. મેં જોઈ લીધું, અંદર તો કઈ હતું નહીં. મને કે આવી જાવ અંદર. મેં કૂતરો કે કઈ નઈ, કોઈ નથી, હું જ છું. કૂતરાથી સાવધાન. એ લોકોએ આત્મસિદ્ધિ શાસ્ત્ર જયારે પ્રાપ્ત થયું, ખાવા માટે નથી પણ બધે ઘર ઉપર લખેલા છે. એની પાછી એક નવી મૂવી આવી છે, તમને બતાવશું. અમે ગરીબ નથી, આત્મસિદ્ધિ શાસ્ત્ર મળી ગયું, ઘર ઉપર બધાએ લખ્યું. ક્યાં જન્મ થયો ને કેવા દેશમાં, ખાવા માટે નથી પણ હવે અમે ગરીબ નથી, આત્મસિદ્ધિ શાસ્ત્ર મળી ગયું. આપણા મહાપુણ્યના ઉદય છે કે આ સંયોગો પ્રાપ્ત થયા છે. આયુષ્ય એટલું લાંબુ છે કે આ વાત કાનમાં પડે એની પહેલા જ મરણ નથી થઈ ગયું. હું લાંબુ આયુષ્ય એને નથી કહેતો કે જે 90 વર્ષ જીવે કે 100 વર્ષ જીવે. લાંબુ આયુષ્ય એટલે કે ચૈતન્યની વાણી એના કાનમાં પડી અને જીવન એટલું મળ્યું એનું આયુષ્ય લાંબુ છે. વાણી એના કાનમાં પડે એની પેલા જ મરણ થઈ ગયું એનું જીવન ટૂંકું છે. આપણને લાંબુ જીવન મળ્યું છે. સંભળાય છે શરીરની શક્તિ એવી છે, ઇન્દ્રિયો સુવ્યવસ્થિત એવી રીતે છે કે એનો સદુપયોગ કરી શકાય છે. આપણે એટલું જ માન્યું છે કે ભોગો માટે જ શરીરની શક્તિને વાપરવાની છે. સંયમ માટે શરીરની શક્તિની જરૂર લાગતી જ નથી. આવા ઉત્કૃષ્ટ સંયોગો આપણને પ્રાપ્ત થયા. આટલી અનુકૂળતાઓની વચ્ચે પણ જયારે દુઃખી થવાનું લખાયેલું હોય ત્યારે દ્રષ્ટિ એવી જ જાય. આટલી બધી અનુકૂળતાઓની વચ્ચે કૃતજ્ઞ બનો. ઘણું બધું મળ્યું છે, ઘણું બધું પ્રાપ્ત થયું છે. હવે કોઈ ફરિયાદ નથી રહી મને. નાની નાની વાતની અંદર કંકાશ 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 નહીં, અંતરમાં જાગૃતિ. જયારે ઓટોમેટિક તમે ના, ઘણું બધું પ્રાપ્ત થયું. પણ વૃત્તિ જે પડેલી છે, વૃત્તિ ક્યાંથી રસ્તો કાઢશે? પણ જાગૃતિ હશે તો એ વૃત્તિ જડમૂળથી છૂટી જશે. ઘણા બધા સંયોગો આ પુણ્યના ઉદયથી પ્રાપ્ત થયા છે. પણ વૃત્તિ જે છે, મને અમેરિકાની એક ઘટના સ્મરણમાં આવે છે કે અમેરિકામાં એક દુકાનમાં કેવું થયું હતું, 25 વર્ષ પૂરા થયા અને 25 વર્ષ પછી દુકાનદારે એવું નક્કી કર્યું હતું કે આપણી આ દુકાનમાં 25મું વર્ષ પૂરું થાય છે, એક સેરેમની રાખીએ, જે કસ્ટમર આજે પહેલો દુકાનમાં આવે એને 1 લાખ રૂપિયાનો હાર આપણે આપવાનો પેટમાં ફ્રીમાં. અને બધા લોકો સવારના તૈયાર થઈ ગયા હતા, દુકાનમાં દુકાન ખોલી દીધી હતી અને રાહ જોતા હતા કે આજે સદભાગ્યશાળી કોણ હશે કે જેને આ હાર મળવાનો હશે. ત્યાં જ એક બેન ત્યાં આવ્યા ને એ બેને કીધું કે આ હું 5000નો હાર લઈને ગઈ હતી, કમ્પ્લેન ક્યાં નોંધાવવાની છે, હાર બરાબર નથી આવ્યો. ફરિયાદ ક્યાં નોંધાવવાની છે? આવીને ત્યાં બધાને પૂછે છે. પેલા કે બેન એક વાત સાંભળવી જ નથી ને, કે 1 લાખ બોલતા હતા પણ પેલા સાંભળતો ને, કે 1 લાખ, અરે એક વાત નથી સાંભળી તો 1 લાખ ક્યાંથી સાંભળું? કે બેન તમે સાંભળો. કે ના, સાંભળવું જ નથી. પેલા બતાવો ફરિયાદ ક્યાં કરવાની? કેટલું કીધું પછી હાર જ સીધો કાઢીને બતાવ્યો, બેન આ હાર તમારો છે પણ તમને ભેટમાં આપવામાં આવે છે, કારણ કે મેં નક્કી કર્યું હતું 25 વર્ષ પૂરા થાય છે, જે પહેલો કસ્ટમર હશે એને આ હાર મળશે. ખુશ થયા ત્યારે, અરે વાહ, આ હાર મને મળ્યો. હાર લઈ લીધો, થેલીમાં નાખ્યો, પછી પૂછ્યું પેલી કમ્પ્લેન ક્યાં કરવાની છે? આપણી હાલત પણ આ જ છે. ઘણું બધું પ્રાપ્ત થયું છે, પણ ફરિયાદ વાળી વૃત્તિ નથી હતી. હવે હે પરમાત્મા, હું કોઈ ફરિયાદ નહીં કરું, હવે માત્ર યાદ કરીશ. અહિયાં આ અમૂલ્ય તત્વ વિચાર ના ઘણા સૂક્ષ્મ રહસ્યો છે જેના ઉપર ઉદઘાટન થશે, અને અનુભૂતિમાં આ વાક્યો જે છે એ વાક્યો અનુભૂતિ રૂપે કેવી રીતે પરિણમે છે એના ઉપર ચર્ચા થશે. આપ સમસ્ત પરમાત્માઓ અત્યંત દૂર દૂરથી અહીંયા પધાર્યા છો, એકાગ્રતા પૂર્વક સાંભળ્યું, વિનયવાન થઈ સાંભળ્યું અને મને સત્સંગનો અવસર આપ્યો એ બદલ આપ સમસ્ત પરમાત્માઓને મારા પ્રણામ કરું છું, મારા પ્રણામ સ્વીકાર કરું.
આપણે કહ્યું કે ચેતન્ય તત્વ છું, એ વિકલ્પ આવો એ ભાગ છે, બાજાર છે. તો શરૂઆતમાં અંદર જવા માટે વિકલ્પ આવવાનો છે.
આત્મસિદ્ધિ શાસ્ત્ર એ પરમ કૃપાળુ દેવના આત્મામાં જે વિતરાગ પરિણતિનું ફૂલ ખીલ્યું હતું, એ વિતરાગ પરિણતિના ફૂલની સાથે ઉગી નીકળેલા રાગના કાંટાનું પરિણામ આત્મસિદ્ધિ શાસ્ત્ર છે. વિકલ્પ જે છે એ વિકલ્પ કાંટો છે. વિકરાગતાની સાથે વિકલ્પ કાંટો છે, પણ એ વિકલ્પ જે છે વિકલ્પ એવો કાંટો છે, એમાં અલગ અલગ પ્રકારના છે. એક તો આપણા પગમાં કાંટો વાગેલો છે અને આપણે બીજો કાંટો અંદર નાખીએ છીએ, તો કોઈ આપણને એમ નથી કહેતું કે તમે કેવા મૂર્ખ છો કે બીજો કાંટો અંદર નાખો છો. એટલા માટે કે પહેલો કાંટો હતો એને કાઢવા માટે. તો હું ચૈતન્ય તત્વ છું એ વિકલ્પ જે છે વિકલ્પ જ છે, વાત સત્ય છે. પણ એની સિવાયના જે પાપના વિકલ્પો, એવા વિકલ્પો, અશુભ વિકલ્પો કે અશુભ વિકલ્પોના કાંટાને કાઢવા માટે થઈને આપણે આ કાંટો નાખ્યો છે. આ કાંટો નાખ્યો છે પણ જાગૃતિ રહી કે આ કાંટો રાખવાનો નથી, એને કાઢવાનો છે. અને ખાસ વાત તો એ છે કે બીજો જે કાંટો છે એ બીજો કાંટો કોણ નાખે જેને પહેલો કાંટો ખટકતો હોય. એટલે પાપના કાંટા જેને ખટકતા હોય એ જ ત્યાં ચૈતન્યના ચિંતનના વિકલ્પના કાંટા અંદર નાખે છે. પણ જાગૃતિ રહી છે કે આ કાંટો પણ છોડવા યોગ્ય છે, રાખવા યોગ્ય નથી. આ ભૂમિકામાં આ પ્રકારે જ હોય ને આ પ્રકારે જ અભ્યાસ કરવો ભગવાન.
તો પછી શાસ્ત્રીજીનો ખૂબ ખૂબ આભાર. અને બુધવારે સત્સંગ નથી જીતવું રહેતી, કદાચ નથી સાધના. એટલે ખાસ ખાસ વિનંતી છે કે બુધવારે સત્સંગ નથી કારણ તો સારે સેન્ટ ટાઈમ અને સેન્ટ સબ્જેક્ટ આ સબ્જેક્ટ ઇટ વિલ રિમેન ટુ બી હે. કારણ કે એટલું બધું એમની પાસે નોલેજ છે. જે આત્મસ્થિતિ આજે અમૂલ્ય તત્વ વિકાસ જે ઉદાહરણ કરશે લોકોને, હજી તો આપણે અમૂલ્ય તત્વ વિચારનો અર્થ હજી કહેવાય પેલા સેશનમાં સાંભળો તો સબ્જેક્ટ રિમેન હશે. એટલે પ્લીઝ બુધવારે પ્રસંગ નથી, બુધવારથી ખાસ થશે. અને પ્લીઝ ટેક ઓલ ધી શું કહેવાય હાથ દેવા ખાસ ખાસ થઈ છે. Yeah. કાલે સવારના અમારા ઘરે અમે 8:30 વાગે લેવાના છીએ. ચૈતન્યની યાત્રી જેને કોઈ લાભ લેવો યોર મોસ્ટ વેલકમ ફ્રોમ 8:30 ટુ 9:30 પ્લસ થેન્ક યુ.
અને લાઈવ બ્રોડકાસ્ટ આવે અમારા ઘરે થી લાઈવ બ્રોડકાસ્ટ અને
આપ અમારા જૈન સેન્ટરમાં ભગવાન વ્યક્તિ આવે છે અને અમને ખૂબ જ આનંદ છે અને ગૌરવ છે. અમારા સેન્ટર વતી તમારો આભાર માનીએ છીએ અને આપના પ્રેરણાદાયક પ્રવચનો દર્શન સાથે તમે અમને સમજાવો છો એમાંથી અમારા બધા શ્રમના ભાઈ બહેનો ખૂબ જ ફાયદો થશે અને આપની હાજરી પણ ફાયદો થશે. તો જરૂર બધા એટન કરજો, સેન્ટર પર આવી જજો. આવે છે તો બધા એના પ્રવચન હિન્દી માં છે, તમે આવજો. નહીં જઈને કોઈ વાર જોયા પણ
થેન્ક યુ.
થેન્ક યુ.